దేవ్యా కుక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహోవందే తత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం శ్రీమద్ రాజచంద్ర వచనామృత ఆంక 384 ముంబై అషాఢ సుద్ నోమ్ 1948 શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેના ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે એવો જે કાળ તે આ દુષ્મ કળિયુગ નામનો કાળ છે. તેને વિશે વિવળપણું જેને પરમાર્થને વિશે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત થયું નથી, બીજા જે કારણો તેને વિશે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જો કોઈ હોય તો તે આ કાળને વિશે બીજો શ્રી રામ છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણોના કોઈ અંશે સંપન્ન પણ અલ્પજીવો દ્રષ્ટિગોચર થતા નથી. કૃપાળુ દેવે વર્તમાન વર્તતી સ્થિતિનું ઓળખાણ આપ્યું છે. સંતો જ્ઞાનીઓ કેવા કાળમાં રહે છે, જીવને પોતાને પરમાર્થ માર્ગની આરાધના કરવી હોય તો એનું આસપાસનું પરિમંડલ વાયુમંડળ આ પણ એટલું જ મહત્વનું હોય છે. જે કાળમાં આ સંતોએ પરમાર્થ માર્ગની આરાધના કરી છે એવા કાળનું સ્વરૂપ કેવું છે અને એ કાળના પરિણામે સમગ્ર આસપાસનું વાતાવરણ કેવું છે, વાયુમંડળ કેવું છે, સંગ પ્રસંગ કેવા પ્રકારનો ઉપસ્થિત છે જેની વચ્ચે આત્મતત્વની આરાધના કરવામાં આવે છે. તો કાળનું સ્વરૂપ દુષ્મ કળિયુગ છે. કળિયુગ અને એમાં પણ દુષ્મ શબ્દ વાપર્યો છે. એટલો બધો દુઃખે કરીને આ સતની સાથે રહી શકાય, દુઃખે કરીને સત્સંગના સાધનો પ્રાપ્ત થાય, બહુ જ કષ્ટે કરીને જીવ આ પ્રકારની આરાધના કરી શકે એવું કાળનું આ કળિયુગનું સ્વરૂપ છે. સાહેબ આ શબ્દ તો બોલ્યા પણ આ શબ્દોનો અર્થ અમારે શું સમજવો, શું કાળમાં શું ફેરફાર થયો? કાળ કાળ જ છે. જેવો કાળ મહાવીરના સમયમાં હતા એવો અત્યારે જ છે, જેવો ઋષભદેવના સમયમાં હતા એવો જ અત્યારે છે. શું કાળમાં શું ફરક થયો? વર્ષ, દિવસ, રાત્રિ, સવાર, સંધ્યા, કલાક, મિનિટ, સેકન્ડ, શું ફરક પડ્યો? શિયાળો, ઉમાળો, ચોમાસું, શું ફરક પડ્યો? આ જે કંઈ કાળબળના અમન અમને કાળનું ઓળખાણ છે તો એ તો કહીએ છીએ કે સૂર્ય અનાદિ કાળથી પૂર્વમાં ઉગે છે ને પશ્ચિમમાં આથમે છે. સૂર્ય, ચંદ્ર, તારાઓ, નક્ષત્રો, ગ્રહો, ઉપગ્રહો આ બધા પોતપોતાના સ્થાને એક નિયત ક્રમની અંદર એ વ્યવસ્થિત એનું પરિભ્રમણ કર્યા કરે છે. સૌ પોતપોતાની રીતે જીવે છે, એનો ઉદય અસ્ત એ પણ નિશ્ચિત છે. તો આપ કહો છો કે કાળનું સ્વરૂપમાં આમાં પરિવર્તન ક્યાં આવ્યું, શું ફેરફાર થઈ ગયો? આગળનો કાળ અને આજનો કાળ, પૂર્વનો કાળ અને વર્તમાન કાળ, ફરક શું પડ્યો? જ્ઞાની સરસ સમજાવે છે. શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેના ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં વિશેષપણું દેખાવું છે એવો જે કાળ તે આ દુષ્મ કળિયુગ નામનો કાળ છે. જુઓ કાળનું લક્ષણ, કાળનું ઓળખાણ, કાળનું ચિહ્ન, કેવો કાળ છે, પરિવર્તનશીલ શું છે, રાત્રિ દિવસ નહીં, ઋતુઓ નહીં, પરિવર્તનશીલ તો એ કાળની અંદર રહેલા આ જીવાત્માઓ છે. કેવા છે? શબ્દાદિ પાંચ વિષયો, શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, પાંચે ઇન્દ્રિયોના વિષયોને, એના 23 વિષયો, એનાથી આ જગત સાથે જોડાયેલો જીવ, પર પદાર્થમાં આસક્ત જીવ, એને પાંચ ઇન્દ્રિયો મળી છે. એ પાંચે વિષયની ઇન્દ્રિયોની અંદર એરત છે. શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છા એ કરી, એને બધા વિષયો પ્રાપ્ત જોઈએ છે. એની ઈચ્છા એક વિષયનો પ્રાપ્ત થાય, એક ઇન્દ્રિયનો વિષય પ્રાપ્ત થાય તો એને શાંતિ છે. રૂપનો વિષય પ્રાપ્ત થાય, સ્વાદનો વિષય પ્રાપ્ત થાય, ગંધનો વિષય પ્રાપ્ત થાય, સ્પર્શનો વિષય પ્રાપ્ત થાય, તો કે એક પ્રાપ્તિથી એને તૃપ્તિ છે નથી. એને તો પાંચેય વિષયની પ્રાપ્તિની ઈચ્છા એ કરીને પ્રાપ્ત થાય કે ન થાય એનું કઈ નિશ્ચિતપણું નથી. પરંતુ ઈચ્છા કેવી છે જીવને, પ્રત્યેક જીવને ઈચ્છા કેવી છે? પાંચે ઇન્દ્રિયોના તમામ વિષયોની પ્રાપ્તિ થાય. એટલે જીવ કેટલો બધો બહિર્મુખ છે. આ બહિરાત્મા શબ્દ જે જ્ઞાનીઓ વાપરે છે, એ બહિરાત્મા એટલે ઇન્દ્રિયોના વિષયો થકી જે સંસારની અંદર પ્રવર્તન કરી રહ્યો છે, જેના મન વચન કાયાના પ્રવર્તન આ માત્ર પાંચ વિષયોની તૃપ્તિને માટે જ છે, પ્રાપ્તિને માટે જ છે. એની ઈચ્છા એ કરીને, હવે કંઈ બધા ઈચ્છે એટલે કંઈ પ્રાપ્ત થઈ જાય, ઈચ્છા કરે એટલે મળી જાય, ઈચ્છે એટલે આવી જાય, તો કે એવું નથી. ઈચ્છા એ કરીને જેના ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું વિશેષપણું છે. હવે આ બધાના ચિત્ત કેવા છે? વ્યાકુળ છે. સેને માટે વ્યાકુળ છે? ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ થાય એને માટે. કેટલા ઇન્દ્રિયોના વિષયોને એને જોઈએ છે? પાંચે પાંચ. પાંચે પાંચ વિષયોના, ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ એ ન થાય ત્યાં સુધી એની ચિત્તની અવસ્થા કેવી છે? વ્યાકુળ છે. વ્યાકુળ થઈ ગયો છે. અને વ્યાકુળ જે જીવ છે એનું સ્વરૂપ કેવું હોય? એ ન તો સુખેથી રહે, ન બીજાને રહેવા દે. એ ન શાંતિ રાખે, ન શાંતિ રહેવા દે. ન ચેનથી સૂવે, ન બીજાને સૂવા દે. જેને કહીને કે અમારા ઘરમાં છોકરો બહુ વજવજ્યો છે, ઉત્પાત ઘણો છે એનો. ઉત્પાતનો અર્થ શું? એ જરાય ઠરીને ઠામ થતો જ નથી. પાંચ મિનિટે એને એમ કહે કે પોતે પોતામારી એવું બને નહીં. એને તો ચાર જણા એની હારે ચોકી ફેરો કરવાવાળા જોઈએ. એટલો વજવજાટ છે, એટલો ઉત્પાદ છે. બહિર્મુખ જ એનો ઉપયોગ છે. ચિત્ત જીવ જરાય ઠરીને ઠામ થતો નથી. અને બીજું બાળક હોય તો આપણે કહીએ બહુ શાંત છે, ભૂખ ન હોય તો એનો કજિયો પણ પડી હોય પોતાની રીતે, પોતાની મસ્તીમાં પરી પોતે એમને આમંત પેડો. અને બીજો એ ગમે એ હોય ને, ન શાંતિ રાખે, ન કોઈને રહેવા દે. તો આવું જેમ તોફાની બાળકનું જે સ્થિતિ છે, એવી આની ચિત્તની સ્થિતિ છે જીવોના. આ બધા કઈ બાળકો નથી હવે, પણ બાળ સ્વભાવિક છે. આટલી બધી ચંચળતા છે. એ ચંચળતાની ડિગ્રી કેટલી છે? તો કે વ્યાકુળતા છે. અને વ્યાકુળ ચિત્તવાળો માણસ અશાંત છે. જેનું ચિત્ત વ્યાકુળ છે એ અશાંત છે. એમાં સંભાવ ન હોય. જેને ચિત્તની વ્યાકુળતા હોય એને તમે બધી જ વસ્તુ, કેમ કે જમવાના સમયે જમવાનું તૈયાર છે, તમારો ચા તૈયાર છે, તમારું આ પહેરવાનું તૈયાર છે, તમારા નવા ધોવાનું તૈયાર છે, પણ શાંતિ ન હોય એનું. જુઓ તો બળચકાટ ભરતો હોય, કાંઈ એકેય વસ્તુમાં ઠેક, પણ શું વાંધો, શું પડ્યો? તો વાંધો એ કંઈ સમજાવી શકતો નથી. વ્યાકુળ છે. ચિત્તની વ્યાકુળતા, અંદરના પરમાણુઓને એટલા બધા કંપનની અંદર અસ્તવ્યસ્ત કરી નાખે છે. જીવને જંપ નથી, આપણે કહીએ ને કે જીવને જંપ નથી. ઉકળતા પાણીની અંદર ચોખાની જે સ્થિતિ હોય એવી સ્થિતિ આના જીવનની અંદર એના દેહના પરમાણુઓની છે. લોહી ઉકળે છે, ઉકળતો છે, એટલે ખદબદ ખદબદ થયા જ કરે છે, જંપ નથી. આવા ચિત્તની વ્યાકુળ ચિત્તવાળા જીવોનું જ્યાં વિશેષપણું છે, અરે ભાઈ એકાદ બે હોય તો આપણે એનાથી દૂર રહીએ કે ચાલો કામ પૈતું. એ વ્યાકુળ માણા છે, એની સાથે એનો સંગ કરવાથી આપણને શાંતિ મળશે નહીં. આપણી શાંતિના વિક્ષેપનું કારણ છે, કેમ કે વ્યાકુળ ચિત્ત જ્યાં હોય ત્યાં વિક્ષેપ ઊભો કરે. પોતામાં તો હોય જ, પોતે તો વિક્ષેપિત છે જ, પણ એ જ્યાં હોય ત્યાં એને અસરથી એના પ્રભાવથી પણ વાતાવરણને વિક્ષેપ કરે. આ વ્યાકુળ ચિત્તવાળાનું કામ. ચિત્તમાં જરા વ્યાકુળતા થોડી પણ આવી જાય એટલે બધી જ ઇન્દ્રિયોની અને શરીરના રોમે રોમની ચંચળતા વધી જાય. એ હખે બે નહીં હો, આમ ત્યાં પગ કરે, આમ ત્યાં માથું કરે, આમ ત્યાં આંખો કર્યા કરે, ચકડ વકડ જોયા કરે, આ સાંભળે તે સાંભળે, એનું ધ્યાન બધે હોય. તમે કહો કે તમે સ્વાધ્યાયમાં હતા, ભક્તિમાં હતા, ના એને બધી ખબર છે કોણ આવ્યો, કોણ ગયો, કોણ ઊભો થયો, કોણ બેઠો, કારણ કે એનું ચિત્ત તો એક જગ્યાએ સ્થિર છે જ નહીં, એ વ્યાકુળ છે. એ રાહ જોયા કરે કે હવે આ ઘડિયાળ ક્યારે આગળ વધે, આ બંધ ક્યારે થાય, આ શું કરે છે, આનું આમ કરે છે, વ્યાકુળ છે. એ પ્રભુની પૂજામાં ગયો હોય તો દોડતો હોય, એ યાત્રાધામમાં ગયો હોય તો એ ક્યાંય શાંતિથી બેસે નહીં, વિચાર કરે ઓહો હવે તો એમ થાય છે કે ક્યારેક એ નિવૃત્તિમાં જઈને બેસીએ. એ જઈને શું કરે, બેસે? જેટલી ભક્તિ શાંતિથી અહીંયા કરે છે એટલી કરે યાત્રાધામમાં? ન કરે, દોડા દોડ, હાલો આમ થી આમ, હાલો આમ થી આમ. અરે પણ શું માઇન્ડું છે, શાંતિથી પગવાડીને બેસતો ખરો તું? નથી બેસતો. વ્યાકુળ ચિત્તે એ ત્યાં ગયો છે, અને જેના ચિત્તની વ્યાકુળતા છે એ નિવૃત્તિ ક્ષેત્રમાં પણ શાંતિની પ્રતીતિ કરી શકે નહીં. કેમ કે શાંતિ છે એ ચિત્તની અવસ્થા છે, સમાધિ છે એ ચિત્તની અવસ્થા છે. તો ચિત્તની અવસ્થા જ્યાં વ્યાકુળ છે, અને એમાં એકાદ બે ચીજ માટે વ્યાકુળ હોય તો સમજાય. અહીંયા તો કે છે પાંચે ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છાની અંદર જેનું ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે, અત્યંત એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે, ચારે બાજુ પનારો કેનો પડ્યો છે, આવા ચિત્તનો, બસ એને સંસારમાંથી આ લાવો તે લાવો, આ વિષય આ વિષય આ વિષય, એને પોતાની રીતે પોતામાં સુખ છે જ નહીં, એટલે એની સુખ પ્રાપ્તિને માટે જાવા માયરા કરે છે ચારે બાજુ. આવો અશાંત જીવોનું જ્યાં વિશેષપણું હોય એની વચ્ચે શાંત ચિત્તવાળો પોતાની સમાધિને પણ કેવી રીતે ટકાવે? જ્ઞાનીઓ કે છે અહો, જે કાળની અંદર અમે કહીએ છીએ આ કાળની દુષ્મતા છે, આ કાળ કળિયુગ છે, આ કળિયુગનું લક્ષણ શું? તો વસ્તુનો અભાવ એ નહીં. આપણે ઘણીવાર માનીએ છીએ કે કળિયુગનું લક્ષણ એટલે જીવો દુઃખી થઈ જાય, ગરીબ થઈ જાય, કાંઈ ન મળે, અરે અરે કળિયુગ આવ્યું. કળિયુગનું લક્ષણ તો ચિત્તની વ્યાકુળતા. કળિયુગનું લક્ષણ જીવ વિશેષને વિશેષ પર દ્રવ્ય પ્રત્યે પરાધીન, વસ્તુઓની ભરમાર છે. આજે દુનિયામાં રોજ 1,00,000 નવી વસ્તુ પેદા થાય છે, અને એનું જબરજસ્ત માર્કેટિંગ, જે પેદા કરે ને પૈસા તો જોઈએ, હવે એને વેચવું છે, ક્યાં વેચે? તો દિગંબરના ગામમાં કપડાની દુકાન કેવી રીતે ચાલે? એમ જો બધા શાંત અને સમાધિવાળા હોય તો એના ભોગ ઉપભોગના સાધનો કોણ ખરીદશે? એટલે પહેલું કામ શું કરવાનું? ઈચ્છાઓને જગાવવાની, ઈચ્છાઓને જગાવો. આ જોઈએ, તે જોઈએ, આ જોઈએ, રોજ ટીવીની અંદર 10 ચીજ જોઈએ ને રોજ એને એમ થાય કે મારે ત્યાં નથી, મારે જોશે, પણ ન જોઈને એ તો નવું જ આવ્યું છે, અને કંઈક ને કંઈક ફેરફાર કરે, રંગમાં ફેરફાર કરે, રેપરમાં ફેરફાર કરે, સાઈઝમાં ફેરફાર કરે, અને પછી એમ કે ત્રણ લ્યો તો ચોથું ફ્રી. કેટલી કેટલી પ્રકારની ચિત્તની વ્યાકુળતા ઊભી કરવા માટે આખું વર્તમાન માર્કેટિંગનું સાયન્સ જ આ છે. આવા જીવોની જ્યાં ભરમાર છે, રોજે રોજ એક નાના છોકરાની આવશ્યકતાઓ પણ હજાર ગણી છે, તો બાકીનાની તો વાત શું કરવી. ગમે તેટલી વસ્તુઓ ઘરમાં આવે તોય ક્યાંય કોઈ પણ જાતનો ક્યાંય સંતોષ નથી, ક્યાંય સમાધાન નથી. આખી દુનિયા ઘરમાં ઠલવાઈ જાય તોય જીવને કંઈક નવો વિચાર આવે, આનું આમ હોય તો સારું, આ આમ હોય તો સારું. વસ્તુઓની પ્રાપ્તિથી ક્યારે સંતોષ પરિપૂર્ણ થાય એવી વ્યવસ્થા વિશ્વમાં નથી. જ્ઞાનીઓ કહે છે જીવને પોતાને પરિતોષપણું થાય, પોતાને સ્વાત્મામાં પૂર્ણતાનો અનુભવ થાય, પણ પર થકી પૂર્ણતાનો અનુભવ કદાપી કોઈને ક્યારે થાય નહીં. પર વસ્તુ થકી, પર પદાર્થ થકી પૂર્ણતાનો આનંદ, પૂર્ણતાનો અનુભવ, પૂર્ણ સુખનો અનુભવ થાય નહીં. કૃપાળુ દેવી એક પત્રમાં લખ્યું, તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો. કઈ અપેક્ષાએ? વસ્તુની અપેક્ષાએ કે સ્વભાવની અપેક્ષાએ? સ્વભાવની અપેક્ષાએ. આ જીવ પોતે પોતામાં પૂર્ણ છે, આનંદથી પૂર્ણ છે, એની પોતાની પૂર્ણતા માટે, પોતાના આનંદ માટે, પોતાની શાંતિ માટે, પોતાના સુખ માટે, પોતાના સમાધિ માટે કોઈ પણ પરપદાર્થનું અવલંબન લેવાની કોઈ આવશ્યકતા નથી. એવું પરિતૃપ્તપણું પોતાના જીવનની અંદર પોતાના સ્વભાવ વિશે વર્તે છે, પણ એ સ્વયંનું સુખ જીવને ભાનમાં આવતું નથી. ચિત્ત વ્યાકુળ થયું છે એટલે ભાનમાં હવે આવશે પણ નહીં. આવો કળિયુગ છે, એ કળિયુગમાં જેના ચેત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે, વિશેષપણે એટલે લગભગ આવાની વચમાં જ રહેવાનું છે. ચારે બાજુ જગતના જીવોની આ સ્થિતિ છે. આખું જગત અત્યારે આની અંદર છે, આખું જગત. એને દુષ્સમ નામનો કાળ છે, તેને વિશે આવા કાળમાં, આવો કાળ છે કે ચારે બાજુ જ્યાં આવી પ્રકારના જીવોનું વિશેષપણું છે, તેને વિશે વિવડપણું જેને પરમાર્થને વિશે નથી થયું. હવે આવા કાળમાં એ આવા વિરલ પુરુષનું ઓળખાણ આપે છે કે એને પરમાર્થ વિશે વિવડપણું થયું. આવું હોવા છતાં પરમાર્થ વિશે એને વિવડપણું આ કે તે એવું થયું નથી, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, પોતે પોતાના નિજ સ્વરૂપની અંદર સ્થિર છે. એવો સ્થિર સ્વભાવ જે ઉપજે રહે, અસ્થિર છે એને કોઈ વિક્ષેપ નથી. જગતની અંદર ગમે તેટલી ચીજ વસ્તુઓની, પર વસ્તુઓની ભરમાર હોય તો એને કોઈ વિક્ષેપ નથી. સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી. આ બધાના સંગમાં હોવા છતાં પોતાનું પ્રવર્તન છે, કાયા મન વચન કાયાના યોગની પ્રવર્તના કેવી કે સ્વરૂપ લક્ષે જેને આજ્ઞા આધીન જો, એનું પ્રવર્તન છે એ તો સ્વરૂપ લક્ષે છે અને જિનેશ્વરની જ્ઞાનીઓની આજ્ઞાને આધીન છે. એનું પ્રવર્તન ભેદ નથી પામ્યું એને. આ બધા ચારે બાજુના વાતાવરણની અસરથી પણ એનું ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરીને પણ પ્રવર્તન ભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત થયું નથી. અનેક લોકો સાથે એને પ્રીતિ કરી છે પણ એનું ચિત્ત એનાથી કંઈ આવૃત થયું નથી. એ બધાની સાથે હડતો ભડતો હોવા છતાં પણ નિરાળો નિરાળો ને નિરાળો જ છે. સર્વમાં હોવા છતાં એકાકી એકાકી ને એકાકી જ છે સૌની સાથે. બીજા જે કારણો તેને વિશે જેનો વિશ્વાસ વર્તતો નથી. આવા હજાર કારણો સુખના આપવામાં આવે, સુખી થવાના આપવામાં આવે, અનેક પ્રકારના એને કહેવામાં આવે, દલીલ કરવામાં આવે, તો પણ એને એક પણ જગતના પદાર્થનો વિશ્વાસ વર્તતો નથી કે એક પણ પરમાણુ મારા સુખનું કારણ છે એવો વિશ્વાસ એને બેસતો. સ્થિતિ ખ્યાલમાં આવે છે? બહુ વિચારવું પડે. આ માત્ર જો આ વાંચીને વયા જઈએ ને આટલું આમ તો નહીં, કંઈક પકડાશે નહીં. બીજા જે કારણો તેને વિશે જેનો વિશ્વાસ વર્તતો નથી, એક પણ સ્થિતિ, એક પણ પરમાણુ, એક પણ સંયોગ, એક પણ સંબંધ મારા સુખનું કારણ નથી, વિશ્વાસ નથી એને, એ મને સુખ આપી શકે નહીં, એ મારી શાંતિનું કારણ હોઈ શકે નહીં, એ મારી પૂર્ણતાનું કારણ હોઈ શકે નહીં, એને વિશ્વાસ જ નથી. જગતના પર પ્રત્યેનો જેનો વિશ્વાસ તૂટી ગયો છે એને એની ઈચ્છાનું જોર કેવું હોય? ખ્યાલ આવે છે? ભાઈ ઈચ્છા અને વિશ્વાસ, આપણે બીજી વસ્તુ પ્રત્યે લગાવથી ક્યાં સુધી જોડાઈએ? આપણને વિશ્વાસ હોય કે એ જો મને મળશે તો મારું આમ થશે, અંતરમાં ઊંડે ઊંડે પણ વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય કે જો એ આવું કંઈક કરી જાય ને, આટલી કૃપા થઈ જાય ને, આટલું મળી જાય તો આપણું કંઈક ઠેકાણે પડશે, અને વિશ્વાસ જ નથી. જેને વિશ્વાસ નથી એને ઈચ્છા કેટલી હોય, અને જેને ઈચ્છા ન હોય એને વ્યાકુળતા કેટલી હોય, ચિત્તની વ્યાકુળતા કેટલી હોય. પર પ્રત્યેની આસક્તિ જેની સંપૂર્ણતા નાશ પામી છે, મોહાશક્તિથી આ તો મૂંઝાયો છે, એને વિશ્વાસ નથી, પરની આસક્તિમાં વિશ્વાસ નથી કે આ મારા સુખનું કારણ બની શકે, આ મારી શાંતિનું કારણ બની શકે, આ મારી મુક્તિનું કારણ બની શકે, આ મારી સમાધિનું કારણ બની શકે. બીજા એકેય કારણમાં એને વિશ્વાસ નથી, અને વિશ્વાસ છે પોતાના સ્વરૂપમાં. જ્યારે ત્યારે પણ પોતે પૂર્ણ પોતાના આનંદને ઉપલબ્ધ થઈ શકે એ કેવળ પોતાના સ્વરૂપમાં. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, જ્યારે એક પણ પરમાણુનો સ્પર્શ ન હોય તે સમયે જે એની જે અવ્યાબાધ આનંદની સ્થિતિ છે એ પરમાણુના સ્પર્શથી નથી. ઢગલે ઢગલા પરમાણુઓના મળે તો એનાથી નથી. આ કેવળ અસંગતા, કારણ કે એને જે દર્શન થયું, હમણાં આપણે જાણ્યું, વાંચ્યું કાવ્યની અંદર, દર્શન શું થયું, સંકેત થયું તો શું થયું? જેમ આવી પ્રતીતિ જીવની રે, શું પ્રતીતિ આવી? જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. આ પ્રતીતિ આવી જીવની કે હું જીવ છું, તો જીવ છું એમ તો બોલ્યા કરીએ છીએ આપણે, પણ આ પ્રતીતિ છે કે હું તદ્દન બધાથી ભિન્ન છું. અને બીજું, માત્ર ભિન્ન છું એમ નહીં, અસંગ છું. કોઈ પણ સંગ એ મારા સ્વરૂપનું સુખનું સમાધિનું કારણ હોઈ શકે નહીં. આવી પ્રકારની પોતાની સ્વરૂપની પ્રતીતિ, હું અસંગ છું એવો સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીન નો રે. કૃપાળુ દેવે તો કેટલી બધી કરુણા કરી છે કે જીનેશ્વર ભગવંતનો મૂળ માર્ગના રહસ્યભૂત સૂત્રો, થોડા એક માત્ર સૂત્રો, બે ચાર સૂત્રો લક્ષમાં લઈ લ્યો, આખા માર્ગનું સ્વરૂપ અમે તમને કહીએ છીએ. ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ, સાવ સંક્ષેપમાં કહીએ છીએ તમને, પણ જે કહીએ છીએ તે અર્ક છે, તે રહસ્ય છે, તે મર્મ છે, તે ભેદ છે, આખા માર્ગનો મર્મ છે. મેળવો, પામો, પણ વિચારતા પમાશે. વિચાર નહીં કરીએ, શબ્દની પાછળ જે ભાવ છે એનો વિચાર કરો, આશય છે એનો વિચાર કરો. એમાં જ્ઞાનીઓનું જે ઊંડાણ છે એને એનું હૃદય ઠાલવું છે, એને એને આત્માથી આ વાત કરી છે. શબ્દ તો માધ્યમ છે, આ બોલનાર પણ આત્મા છે, અને આ શબ્દો જે કહેવાય છે એ પણ આત્મા છે. એનો આપણને સ્પર્શ કરીએ છીએ એ આત્મા આપણા કર્ણ દ્વારા, આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે આત્મસાત કરવાનો છે. કેટલી વિચારણા થવી જોઈએ સૂક્ષ્મતાએ, ગંભીરતાથી, નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકતાથી જ્ઞાનીના વચનને ખૂબ વિચારવા, મનન કરવું, ચિંતન કરવું, નિધિધ્યાસન કરવું, અનુપ્રેક્ષા કરવી, એક વાત ન બેસે ત્યાં સુધી વારંવાર એનું ચિંતન, અનુચિંતન, ચિંતન અને અનુચિંતનની પરંપરા કરવાની, કે જેથી કરીને એના બધા આવરણો દૂર થાય અને કેવળ સત્ય આપણને ઉપલબ્ધ થાય. નહીં તો અનેક આવરણો સાથે આપણી મતિના આવરણ છે અને આપણે સાંભળ્યું અને આપણે પછી પતી ગયું, એનું કાંઈ બીજું વિશેષ પ્રોસેસ કરીની, પ્રક્રિયા કરીની, વિચારની પ્રક્રિયા જે છે જેમાં આત્માનો ઉપયોગ જોડાય છે. મારે કંઈ પણ વસ્તુનો વિચાર કરવો હોય તો એમાં આત્માનો ઉપયોગ જોડાય. જ્ઞાનીના શબ્દોનો વિચાર કરવો હોય તો આત્માનો ઉપયોગ જોડાય. શબ્દ આત્મા જ છે, આત્માએ કહેલા છે, ઉપયોગથી કહેલા છે. હવે મારે એનો વિચાર કરવામાં જો મારો ઉપયોગ લગાવીશ તો એ મને આત્મરૂપ પરિણમશે. એટલે કે છે બીજા કારણો જેને વિશે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જો કોઈ હોય તો તે આ કાળને વિશે બીજો શ્રી રામ છે. શું વાત મૂકી છે! પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છાની પ્રાપ્તિ વડે જેના ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે, એવા કાળની અંદર એવા જીવોનું જ્યાં વિશેષપણું છે, એમાં આવો કોઈ મળે? આવો કોઈ વિરલ, કોઈ એકાકી, કોઈ અનેરો આત્મા કેવો હોય કે પરમાર્થને વિશે જેને વિવડતા નથી, જેનું ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરીને જેનામાં પ્રવર્તન ભેદ નથી, પ્રીતિના કારણે જેનું ચિત્ત આવૃત થયું નથી અને બીજા કારણોમાં જેને વિશ્વાસ વર્તતો નથી. આ બધું હોવા છતાં આવો જો કોઈ હોય તો તે શ્રી બીજો રામ છે. આ રામનું ચરિત્ર, આ રામની ઓળખાણ કૃપાળુ દેવ જે આપે છે ને, એ તો આખું રામાયણ વાંચીએ તો નથી મળતી. કેમ કે કથા છે ને, સ્વરૂપનું ઓળખાણ નથી. જેમ કૃષ્ણનું ઓળખાણ કૃપાળુ દેવ આપે, એક પત્રમાં આવે છે કૃષ્ણ ભગવાનની અંતિમ સ્થિતિ સમયે 536 કે 37 ની, તો એ ઓળખાણ તો ભલભલા કે આવું ઓળખાણ તો અમે આ કૃષ્ણ વિશેના અનેક ગ્રંથો વાંચ્યા, પણ કૃષ્ણની આવી ઓળખાણ, સ્વરૂપની ઓળખાણ, આ તો શ્રીમદ રાજચંદ્ર જ આપી શકે. આને તો ઓળખાણ આપ્યું છે કે આવો રામ છે. આ રામ કેવા હતા? આ રામ કેવા હતા? તો જે યોગ વાસિષ્ઠમાં કહ્યું કે જે કાળે જે પ્રાપ્ત થાય તેમાં સંતોષ માનવો, એને હે રામ મહાપુરુષોએ સનાતન ધર્મ કહ્યો છે. કેવી મનસ્થિતિ રામની! તો રામ આવા સંઘની વચ્ચે અલિપ્ત હતા, આવા જીવોના ભરમાર વચ્ચે રહેનાર પુરુષ પણ એનાથી દૂર હતો. આટલું જ અહીંયા રામની ઓળખાણ આપ્યા પછી એમણે જ્યારે પોતાની ઓળખાણ આપી પત્રાંક 680માં, ત્યારે એમને કહ્યું, હે દુર્ભાગ્ય જીવો, અમે આ કળિયુગને વિશે બીજા રામ છીએ. એમાં કઈ એને રામચંદ્ર થવું છે, અયોધ્યાની ગાદી મેળવવી છે, એવી કોઈ વાત નથી. અહીંયા તો આંતરિક સ્વરૂપની અપેક્ષાએ અમે બીજા રામ છીએ. અને બીજો રામ એટલે શું સાહેબ? તમારે શું સ્થાપિત કરવું છે? દશરથ રાજાને 4 દીકરા જ હતા, કઈ 5મો દત્તક વધારાનો નહોતો લીધો. કે તમે બીજા રામનો દાવો કરો છો, તમારાને દશરથને શું, તમારાને કૌશલ્યાને કે કઈ કઈ નહીં, શું કઈ નહીં, અમારે કઈ સંબંધ નથી કોઈ એને, છતાં અમે બીજા રામ છીએ. રામ છે એ કોઈ વ્યક્તિવાચક નામ નથી, એક સ્વરૂપ દર્શક ચારિત્ર છે. અને એ ચારિત્ર એવું છે કે જે કાળની અંદર, દુષ્મ કળિયુગની અંદર જગતના જીવો પાંચ વિષયોની, ઇન્દ્રિયોની, ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિની ઈચ્છાએ કરી, જેના ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે, એની વચ્ચે પણ જેનું ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરીને જેનામાં પ્રવર્તન ભેદ નથી, પરમાર્થમાં જેને કશી પ્રકારની વિવળતા થઈ નથી, બીજી પ્રીતિ એ જેનું ચિત્ત આવૃત થયું નથી અને બીજા કારણોની અંદર જેનો વિશ્વાસ વર્તતો નથી, આવો પુરુષ, આવો સ્વરૂપધારી, આવો આત્મા એ બીજો રામ છે. રામ આવા હતા, રામ આવા હતા. અને આવો બીજો પાત્ર રામ સતયુગમાં હતા. જો આમ કાળખંડની દ્રષ્ટિએ દ્વાપર ને ત્રેતા પછી કૃષ્ણ વગેરેનો આવે છે, પણ રામ સતયુગની અંદર. અને આ કળિયુગમાં પણ બીજા રામ છે. અને આવા બીજા રામમાં પોતાની ઓળખાણ આપતા કહે છે કે અમે પણ આ કાળને વિશે બીજા રામ છીએ. એને વ્યક્તિ સાથે સંબંધ નથી, નામ સાથે સંબંધ નથી, રૂપ સાથે સંબંધ નથી, એને સ્વરૂપ સાથે સંબંધ છે. આવું અદ્ભુત આત્માનું સ્વરૂપ, આવો અદ્ભુત નિર્લેપ આત્મા, અસંગી આત્મા, સંસારના સર્વ પ્રકારના આ મોહના આલંબનથી નિર્લેપ આત્મા, જે ક્યાંય જોડાયો નહીં, ભિન્ન આત્મા, આ જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. આવો ભિન્નપણું, પોતાનું જગતથી ભિન્નપણું, જગતની અંદર તો આવા લોકોની ભરમાર છે, એનાથી પોતાનું ભિન્નપણું અનુભવી રહેલ છે. યથાવત જેને રાખ્યું છે એવા બીજા રામ અમે છીએ. એવો જો કોઈ હોય તો તે બીજો શ્રી રામ છે. શબ્દ પ્રયોગ પણ કોમામાં મૂક્યા છે. બીજો શ્રી રામ છે. આ જગતે તો એક રામને જાણ્યો છે, એ તો થઈ ગયો. એ કહે છે આ કાળમાં પણ જો કોઈ આવો હોય તો બીજો રામ માનજો. અદભુત વાત મૂકે છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એક ગુણના કોઈ અંશે સંપન્ન પણ અલ્પજીવો દ્રષ્ટિગોચર થતા, આ જે ગુણ કીધા એવા ગુણનો અંશે સંપન્ન, ક્યાંક અંશ પણ મળી જાય આવા ગુણોથી યુક્ત એવા અલ્પજીવો, અધિક નહીં વધારે જોઈતા નથી, અલ્પજીવો પણ દ્રષ્ટિગોચર થતા નથી. આ કાળનું સ્વરૂપ આવો કાળ છે. અંશે પણ જેનામાં આ નથી. કૃપાળુદેવી એક જગ્યાએ લખ્યું છે, થોડી ખેદની વાત લખી છે, કે અમે જે મુમુક્ષુને જોઈએ છે એમાં અંશે પણ આવા કોઈ ગુણો દેખાતા નથી. અને લાગે છે કે આના સંગથી જીવનો પરમાર્થ કે ઉત્કર્ષ થાય નહીં. મુમુક્ષુપણું, જિજ્ઞાસુપણું, સાધકપણું, જીવનમાં અંશે પણ જાગવું જોઈએ કે નહીં? અને એ જાગવું એટલે શું? તો એવા ગુણો જાગવા, તે એવા ગુણોનું, ગુણોનો અંશ પ્રગટ થવો. અત્યાર સુધી જો બધી જ જગ્યાએ આપણું ચિત્ત પાંચ ઇન્દ્રિયોના વિષયોની અંદર લેપાયેલું હોય તો આત્માના ગુણો પ્રત્યે આ જીવને રૂચિ કેટલી? મારો દર્શન ગુણ, મારો જ્ઞાન ગુણ, મારો ચારિત્ર ગુણ, વીર્ય ગુણ, સુખ ગુણ, આવા અનંત ગુણનો પિંડ એવું આ ચૈતન્ય દ્રવ્ય, એવો આ ચૈતન્ય સ્વભાવ, એની અંદર ગુણોનું પ્રગટીકરણ થાય. અને અંશે, અંશથી પણ દર્શન કહેતા હું તત્વને તત્વરૂપે જાણું, જ્ઞાન કહેતા મને વસ્તુનું યથાર્થ ઓળખાણ થાય, ચારિત્ર કહેતા એ જ પ્રકારનું મારું આચરણમાં હું સ્થિર રહું, વીર્ય કહેતા એ પ્રકારની પ્રવૃત્તિમાં મારા બધા શરીરના શક્તિના યોગો એના તરફ વહે, આખી શક્તિની સરવાણી પુરુષાર્થની ધારા એ તરફ વહે. અને સુખ અને આનંદ કહેતા એનો હું અનુભવ કરું કે સ્વની અપેક્ષાએ સુખ જે છે એ પરની અપેક્ષા એ નથી. સ્વના સંગમાં જેટલું સુખ છે, નિજની સમાધિમાં જેટલું સુખ છે, એટલું પરના સંગમાં નથી, પરની પ્રાપ્તિમાં નથી. આવો મારો અનુભવ થવો જોઈએ, કોઈ કીએ માંથી શું વળે. હવે એને કોઈ પણ વાત કહેવાની અને સાંભળવાની, કેતો ને કેતી હતી એ વાતમાંથી નીકળી ગયો. હવે હવે જે એની સ્થિતિ છે એ તો પોતાનો અનુભવ શું છે. હું સાધનામાં છું, મારો પોતાનો અનુભવ શું કહે છે મને, એના ઉપર એનો નિર્ણય હોય છે. આમાં વિવેક જાગૃત થાય છે. માત્ર એની પાસે સાંભળવાનું છે એ જ્યાં સુધી એ વ્યાખ્યાન પ્રવચન બોધ સાંભળે, વિચાર નહીં કરે ત્યાં સુધી વિવેક જાગૃત ન થાય. અને વિવેક જાગૃત ન થાય ત્યાં સુધી તે બોધની યથાર્થ પરિણતિ ન થાય જીવમાં. અને જે બોધ પરિણત નથી, એ બોધ મળ્યો તો શું અને ન મળ્યો તો શું, એ સાંભળ્યો તો શું ન સાંભળ્યો તો શું, શું ફેર પડે છે. એનું પરિણમન તો કઈ છે નહીં, ચિત્તની ધારા સાથે એનો કોઈ સ્પર્શ નથી. તો એ બોધમાં કલાક બેઠા કે ન બેઠા ફરક શું પડ્યો, કઈ નહીં. જ્ઞાનીઓ કહે છે કે આ કાળનું બીજું સ્વરૂપ આવા જીવોનું વિશેષપણું છે, અને આવા જીવોનું અલ્પપણું પણ દેખાતું નથી. આ કાળનું બીજું સ્વરૂપ, પાંચ ઇન્દ્રિયોના વિષયની પ્રાપ્તિની ઈચ્છા વડે જેના ચિત્ત અત્યંત વ્યાકુળ વર્તે છે એવા જીવોનું વિશેષપણું છે. અને આની અંદર પણ જેનો પ્રવર્તન ભેદ નથી, જેને કોઈ વ્યાકુળતા નથી, જેને કોઈ વિવડપણું નથી, જેના ચિત્ત કોઈ ત્રીજી પ્રીતિના પ્રસંગે આવૃત નથી, જેને બીજા કોઈ કારણમાં વિશ્વાસ નથી, એવા ગુણોનો અંશે પણ સંપન્ન, અંશે એવા અલ્પ જીવો પણ, અલ્પ અધિક નહીં, એ પણ દ્રષ્ટિગોચર થતા નથી. આ કાળનું બીજું સ્વરૂપ, આ કાળના બે પાસા, આ બે પડખા. નિંદ્રા સિવાયનો બાકીનો જે વખત, તેમાંથી એકાદ કલાક સિવાય બાકીનો વખત મન વચન કાયાથી ઉપાધિને જોગે વર્તે છે. ઉપાય નથી એટલે સમ્યક પરિણતિએ સંવેદન કરવું યોગ્ય છે. અમારી સ્થિતિ આ કાળની અંદર તો કે નિંદ્રા સિવાય એકાદ કલાક સિવાયનો સમય, ઊંઘનો સમય જે હોય તે, અને એ સિવાય પ્લસ એક કલાક જેમાં ખાવું પીવું બીજા બધા જ પ્રવચન આવી ગયા, એ સિવાયનો બધો સમય મન વચન કાયાથી ઉપાધિના જોગે વર્તે છે. ઉપાધિનો કેટલો ભીડો હશે, બધો સમય મન વચન કાયાથી ઉપાધિના જોગે વર્તે છે. કેટલો સમય, તો કે નિંદ્રા પ્લસ વન અવર. એક કલાક જે કઈ નાવા ધોવાના જે કઈ ક્રિયા કયો, ખાવા પીવાના, એમાં આવી ગયો બધું, બાકીનો બધો જ સમય ઉપાધિમાં છે. આવો વ્યવહાર પ્રપંચ જે એમણે પદમાં લખ્યું કે જેમ હડસે લીએ તેમ જરાય ઘટે નહીં પણ વધે. આવી પ્રકારનો વ્યવહારનો ઉપાધિનો ઉદય, અમારો સમય આમાં જાય છે. એટલે સમ્યક પરિણતિએ સંવેદન કરવું યોગ્ય છે. આટલો બધો જ્યારે ઉદયનો હોય ત્યારે કરવું શું, તો સમ્યક પરિણતિ. પરિણતિ કેવી, સમ્યક પરિણતિ. એ સમ્યક પરિણતિ એટલે પરમાર્થનું વિવડપણું ન થવા દેવું, આ સમ્યક પરિણતિ. પછી બીજું તો કે સંગે કરીને પ્રવર્તન ભેદ ન થવા દેવો, ચિત્ત વિક્ષેપ ન થવા દેવું, અને બીજી પ્રીતિના પ્રસંગે પણ ચિત્તને આવૃત ન થાય અને બીજા કારણોમાં વિશ્વાસ, બીજા કારણોમાં ધંધો વધે, પૈસો વધે, આવક વધે, તો એને એમ થાય કે સુખ વધે, એનો વિશ્વાસ એ વધે ન વધે. સૌભાગ્યને એક પ્રશ્નના જવાબમાં સરસ લખ્યું છે, સાહેબ મોતીનો વેપાર તો કે સરસ ચાલે છે, ગયા વર્ષ કરતા આ વખતે બહુ લાભ છે, કે છતાં લખ્યું કે જગતના જીવોની પ્રવૃત્તિ તો લેવાને માટે છે, આની પ્રવૃત્તિ તો લેવાને માટે છે. શું વિશ્વાસ આવ્યો, અમે સુખી થશું એમ. એને વિશ્વાસ વધતો નથી. આપણે છોકરો ઓફિસ કરે, આપણો છોકરો કંઈક મોટો થાય, આ છે તે, આપણો વિશ્વાસ વધે કે ઘટે? સુખનો અમે સુખી થશું, હવે આપણે હારા દી આવ્યા છે, હવે મજા આવશે. ખોટો વિશ્વાસ, ભ્રાંતિ વધે કે ઘટે? પરિણામનો વિચાર તો કરવો પડશે ને. આપણે કદાચ નહીં કરીએ તો કોને છેતરશું, જાતને કે બીજાને? અને જગતને શું લેવા દેવા છે? જગતને શું લેવા દે, તું સુખી કે તું દુખી? એમાં જગતને તો મજા છે કે બહુ ફાઈટો હતો, ધુમાડે ગયો તો સારું થયું. તું વિચાર કે આ બધા જે બીજા બધા કારણો, એમાં એનો વિશ્વાસ વધતો નથી. મારો વિશ્વાસ તો મારી સાધના, મારી અંતર્મુખતા, મારામાં પ્રગટ થયેલા આત્મિક ગુણો, આ ગુણોનો અંશ પણ જો મારામાં પ્રગટ થાય તો મારો વિશ્વાસ વધે કે હવે હું જ્ઞાનીના માર્ગે છું. જ્ઞાનીનો માર્ગ એ સુખ શાંતિ અને સમાધિનો માર્ગ છે. વ્યવહારનો માર્ગ એ મારી સાતાનું કારણ કોઈ દિવસ હોઈ શકે નહીં. વિશ્વાસ વધે નહીં. સમ્યક પરિણતિ એટલે સમ્યક પરિણતિ, હવે એને આ વિશ્વાસ વધતો નથી કે આ પ્રવર્તન ભેદ થતા નથી. આપણે પ્રવર્તન ભેદ થતા વાર નથી લાગતી. જરાક ભૌતિક સ્થિતિમાં ફેરફાર થાય તો આપણું પ્રવર્તન ભેદ બદલાઈ જાય છે. મન વચન કાયાના યોગના પ્રવર્તન ઊંચો હલતો થઈ જાય. સૂક્ષ્મ છે પ્રવર્તન ભેદ. અપૂર્વ અવસરમાં કીધું છે કાયાના ત્રણેય યોગની પ્રવર્તના, એ પ્રવર્તના સ્વરૂપ લક્ષ્ય છે અને જીનેશ્વરની આજ્ઞાના જ્યાં ભેદ ન થાય, બહારના પરિબળોને કારણે એમાં ભેદ ઉભો ન થાય. આગળ કહે છે, મોટા આશ્ચર્યને પમાડનારા એવા જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો, તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દ્રષ્ટિમાં આવતા નથી, અને પોતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો, તેને વિશે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહમત્વ વર્તે છે, એ જોઈ એમ થાય છે કે લોકોને દ્રષ્ટિભ્રમ અનાદિકાળનો મટ્યો નથી. જેથી મટે એવો જે ઉપાય, જેથી મટે એવો જે ઉપાય, તેને વિશે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી, અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ, તે વારંવાર ઉદય પામે છે. એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે એમ જાણો. પ્રશ્ન કર્યો કોકે કે સાહેબ આ બધાએ મુક્તિનો માર્ગ આપ લેશે તો આ લોક ખાલી થઈ જશે, આ સંસારમાં પછી રહેશે કોણ? અને સંસારમાં જો કોઈ નહીં હોય તો આટલા બધા મકાન કોણ વાપરશે? આટલી બધી ગાડીઓનું શું થશે? આ બધા મોક્ષે વયા જશે તો. જીવને તો સ્થિતિ કેવી છે કે આ મારા સિવાય આ બધું કરશે કોણ? હું નહીં આવતા સંસાર કેમ ચાલશે? એક ડોશી મુંબઈ ગઈ અને મુંબઈની અંદર એને લઈ ગયા પેલા ફરવા માટે. એમાં ફરતા ફરતા કોટન ગ્રીડ એના રોડ વડાલિયા થઈ જાય છે, આપણે બોરીબંદર તરફનો રસ્તો અહીંયા ગયા તો એ તો એકલા રૂના ગોડાઉન, જબરજસ્ત કોટન ગ્રીન એટલે રૂના ઢગલે ઢગલાના ગાંસડીઓ ને ઘાસડીઓ ઘાસડીઓ ને ઘાસડીઓ. આનું ધ્યાન ગયું, ભાઈલા આ શું છે અહીંથી ટટ આ 2 માઇલ સુધી? તો કે રૂ છે મળી, આ બધું રૂ ને ઘાસડીયું બાંધીશ, આનું ચક્રમ થઈ ગયું, ચિત્તભ્રમ થઈ ગયું. અરે અરે આટલું બધું રૂ કાંસ છે, કોણ કીધી કાંસ છે? આ કીધી કંતાય શું આ રૂ? ઓલા ક્યાં થઈ ગયું શું માજીને? ડોક્ટરને બતાવ્યા આ તે કાંઈ કાંઈ પકડાય નહીં, કે રોગ પકડાય નહીં, માજી ગાંડા થઈ ગયા. ડોક્ટરે કીધું કે મને તમે ઇતિહાસ કયો કે શું ભયનું? તો કાંઈ નહીં, માજી તો ગામડેથી આવ્યા હતા ફરવા લઈ ગયા, અહીં આવતા આવતા એને પ્રશ્ન એક પૂછ્યો હતો, રૂનો. આ રૂનો પ્રશ્ન પૂછ્યો હતો ને એને કીધું કે ઓહો આ પૂણ્યું. એને એમ કે હું આખો દી કાંતું છું તોય હું 8-10 પૂણી કાતી શકું, 25-50 કાતી શકું, તો આની કેટલી પૂણી થઈને આ કાતે કોણ, આ કેદી ખૂટે કેદી આ રૂ તમારું. બોલો, એને ચિંતા થઈ ગઈ આ રૂ કેદી ખૂટે. આ ચિત્તમાં સંસ્કાર આવી ગયો છે, એ સંસ્કાર આવી ગયો એમાં ચિત્ત ભ્રમ થઈ ગયા છે. માજી ડોક્ટર ડાયો એટલે એને એમ કીધું કે ઉભા રહ્યો હવે. એને એક દી દવાખાનામાં દાખલ કર્યા અને પછી બીજે દી કે માજી દેખાડો, હા હા શું થઈ ગયું, શું થઈ ગયું કે આગ લાગીને રૂ બધું બળી ગયું. હા હવે બરોબર ભાઈ, લા માજી આજા થઈ ગયા હવે બરોબર. કાજી દુબલે ક્યું સારે ગાઉ કી ફીકા, ચાલા એ કેસે હોગા, એ કેસે આ કેદી આ થશે. આ જુઓ તો ખરા, આ કોઈને સમજ નથી પડતી આ કેદી હરખું થશે. આ મ્યુનિસિપાલિટી જુઓ, આ રસ્તા જુઓ, મૂકને લપાવે તારે હાલુ એટલે આવી લો જા. તું આની અંદર પડવા જઈશ ને આખું દેશને નંદનવન બનાવવાનું છે તો આ નંદનવન બનાવવાની વાતો તો અનંતકાળથી હાલે છે કે આજની હાલે છે. બધા સમાન હોવા જોઈએ, એકને આમ ને બીજાને આમ કેમ, રેવા દે આ બધું ડાપણ તારું, આ બધું આમ જ અનાદિથી ચાલે છે. તને જે દી કર્મનો સિદ્ધાંત સમજાશે તે દી આ વિકલ્પ શાંત થઈ જશે. એક રાય ને એક નૃપ, એ આદિ જે ભેદ કારણ વિનાના કાર્ય તે એ જ શુભાશુભ. જગત આખું, જગતના તમામ જીવો પોતાના શુભ અશુભ કર્મના વિપાકના આધારે જીવી રહ્યા છે, એમાં તારું કાંઈ ડાપણ છે નહીં. હવે માત્ર જેટલું તારું અજ્ઞાન છે એટલું તેમાં ઉમેર્યું છે કે આ કેમ થશે, પછી આનું શું થશે, કાંઈ નહીં થાય, શાંતિથી તું બેસ, તારું બગડે નહીં એટલું જો. જ્ઞાનીઓ શું કહે છે, તારું બગડે નહીં એટલું જો. કૃપાળુ દેવે આ વાતને એટલી સરસ રીતે મૂકી છે. આ લોક કોઈ બી ખાલી સવાર જ નથી કે આવા જીવોની ભરમાર છે. એ નવરો બેઠો એને કાંઈ કામ ન હોય, હોની બજારના પાટીએ અડધી ચા અને ગુટકો ખાતો હોય અને ચિંતા કે નહીં કરે. આ રશિયા વાળા કઈ સમજતા નથી હો, આ ઈરાકનું આ થવાનું છે, તને પૂછીને કરવાના જ બધા. મોટા આશ્ચર્યને પમાડનારા જીવ જ્ઞાની કે છે, જળ વાયુ ચંદ્ર સૂર્ય અને અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દ્રષ્ટિમાં આવતા નથી. કેટલું બધું આશ્ચર્ય છે, કોઈએ વિચાર કર્યો કે સૂર્યનું આશ્ચર્ય કેટલું? સૂર્ય પૃથ્વી કરતા કેટલો મોટો સાહેબ? સૂર્યનું એક કિરણ સૂર્યમાંથી નીકળે તો પૃથ્વી ઉપર આવતા કેટલા વર્ષ થાય? 10,000 અબજ વર્ષ થાય. એ સૂર્ય કેટલો દૂર, એના કેટલા નક્ષત્ર, એની કેટલી પૃથ્વી, એવા 9 ગ્રહ વિના શુક્ર ગુરુ બુધ આ બધા સૂર્યમંડળમાંથી છૂટા પડેલા, એ સૂર્યની ગરમી કેટલી? આ 100 ડિગ્રી તો પાણી ગરમ થઈ જાય છે. એ સૂર્ય એક તારો છે તારામંડળનો. એવા તારામંડળ કેવા, કેટલા? તો કે અનંત. અરે આખા બ્રહ્માંડનો તો વિચાર કર, એમાં તારું ઘર કેવડું? તો સૂર્યના આશ્ચર્ય આ જગતમાં જીવને ખ્યાલમાં નથી આવતો કે રોજે રોજ આ ઉગે, રોજે રોજ હાથમે આ અનંતકાળથી આટલો પ્રકાશ આપે, આટલી ઉષ્ણતા આપે. આ સૂર્ય કેટલા વર્ષો થયા, એનું એક કિરણ અહીંયા આવતા આવતા 10,000 અબજ વર્ષ જાય, ત્યાંથી નીકળવું હોય અહીંયા આવતા, આટલા પ્રકાશ વર્ષ શબ્દ આવ્યો. તો આ સૂર્યનું આશ્ચર્ય કેટલું, કોઈ દિવસ બેઠા બેઠા એ વિચાર કર્યો કે આ જુઓ તો ખરા, પ્રકૃતિ જે જગતમાં આપણે જીવીએ છીએ, જગતમાં આશ્ચર્યકારક પરિબળ તો કે જળ, કેટલું અગાધ જળ છે મહાસાગરનું. ત્યારે વિચાર કર્યો, એ પેસિફિક મહાસાગર, એ એટલાન્ટિક મહાસાગર, એ અરેબિયન સાગર, અને આખા પૃથ્વીની અંદર મોર ધેન 2/3 પાણી, પાણી કેટલું પાણી, કેટલી જળરાશિ અને કેટલી ઘવતી, અને એની અંદર જ્યારે એ જળની તાકાત કેટલી, વીજળી ઉત્પન્ન કરે, તોફાન ઉત્પન્ન કરે, ઝંઝાવાત ઉત્પન્ન કરે, અને મધદરિયે જ્યારે મધધારમાં તોફાન આવે ત્યારે જળની તાકાત કેટલી, કેવી જબરજસ્ત સ્ટીમરો હોય, કેટલા ટનની હોય, એને ઊંધે કાન નાખી દે. પૂર આવે તો કેવા આવે? મોરબીના પૂરનો જેને અનુભવ હશે ને ખબર હશે, આંખ ઉઘાડીને બંધ થાય ત્યાં સુધીમાં તો પાણી 2 ફૂટ ચડી ગયા હોય. હજી વાત કરે કે અઘારીઓ ત્યાં 4 ફૂટ પાણી ચડી ગયા હોય. સત્યાનાશ કરી નાખે આ જળની તાકાત, આની વિપુલતા, એની અગાધતા, એની ઊંડાણ, એનું અસીમપણું, ઉદ્ધિનું. આનું આશ્ચર્ય તો કે ના, એ ખ્યાલ નહીં. ચંદ્ર કેવી શીતળતા એની, કેવી કળાથી ખીલે. અગ્નિ, અગ્નિની કેટલી તાકાત. અત્યારે કેલિફોર્નિયામાં અગ્નિ ચાલે છે, કેટલી તાકાત. માઇલોના માઇલો સુધી સ્વાહા કરી નાખે. અને કેટલું બધું એ સુખ વાતાવરણને શુદ્ધ કરવું હોય તો અગ્નિ કરે. આ બધા પદાર્થના ગુણો, પ્રકૃતિના પરિબળો આશ્ચર્ય પ્રમાણે એવા જબરજસ્ત છે. આ વાયુ, આ જો એકવાર વાયુ ન હોય તો શું સ્થિતિ થાય જગતના જીવોની? 2 મિનિટ માટે પણ જો વાયુનું હલનચલન બંધ થઈ જાય છે, સ્પંદન, તો આપણાથી રહી શકાતું નથી. સફોકેશન જેને કહીએ. આ તો આપણા પંખા તો ભલે હાલે, પણ આ કુદરતનો પંખો ન હાલે તો એ વીંઝણો બંધ થઈ જાય તો જોઈ લ્યો મજા. એ આકાશની અંદર વરસતું જળ અને પૃથ્વી ઉપર આવતા જળથી જે કાંઈ આખું અનાજ, વનસ્પતિ, આ જે લીલું જીવન વિકસે છે, એ વિચાર કરો જળની તાકાત. એ પૃથ્વીની, એ જળની, એ ચંદ્રની, એ સૂર્યની, એ અગ્નિની, આપણી આસપાસ આપણા જીવન સાથે રોજ બરોજ સંકળાયેલા આવા પ્રકૃતિના પરિબળો, મોટા આશ્ચર્યને પમાડનારા એના ગુણો જગતના જીવોને ખ્યાલમાં આવતા નથી. સમજાવે છો કૃપાળુ દેવ? અને શું ખ્યાલમાં આવે છે? પોતાનું નાનું ઘર અથવા જે કંઈ ચીજ, તેને વિશે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી, અને જાણે કોઈ મોટો મીર મહેરો હોય, દુનિયાની અંદરથી અદ્ભુત વસ્તુ પોતાને આવી હોય એમ દેખીને અહમત્વ વર્તે. કેવું મારું ઘર, આમ છે, એની હવા આમ આવે, એની દિશા આમ છે, ને બારણા આમ છે, ને કલર આમ છે. પોતાની નાની નાની ચીજ હોય તેનું મહત્વ, એનું ગૌરવ, એનું ગાન કેટલું બધું લોકોને બતાવે કે આ મને જ મળ્યું, આઈ એમ લકી. કે શું? આઈ એમ લકી. એને આ કોઈ પદાર્થના ગુણો ખ્યાલમાં આવતા નથી, પણ આવી નાની નાની ક્ષુદ્ર વાતો ધ્યાનમાં આવે છે. એ જોઈને એમ થાય છે કે આ લોકનો હજી દ્રષ્ટિભ્રમ જે અનાદિકાળનો છે એ મટ્યો નથી. જ્ઞાની આ દ્રષ્ટિભ્રમ દ્વારા શું કહેવા માંગે છે કે આત્માના આવા અનંત ગુણો અને અનંત શક્તિઓ લક્ષમાં આવતી નથી, અને પોતાના અહમત્વ વાળું નાનું એવું પોતાનું ડાપણ વિભાવ ભાવ, મારા જેવો કોઈ ક્રોધી નહીં હોય, હું તને કહી દઉં છું, ધ્યાન રાખજે. તારો ક્રોધ તને ધ્યાનમાં આવે છે? તારી ક્ષમતા તને ધ્યાનમાં આવે છે? ગમે તે વસ્તુ ગમે દૂર હોય આપણે કહી દઈશું એનું શાક છે, ખાટું છે, ખારું, આપણને બધી ખબર પડી જાય. અરે ચા ની તો રકાબી હાથમાં લઉં ત્યાં ખબર પડે કે મીઠી છે કે મોરી, કડક છે કે હળવી, મંદી. કઈક આવા કેટલા એક્સપર્ટ લોકો છે. આની એક્સપર્ટાઇઝ ની કઈ વાત કરવા જેવી નથી. નાની નાની ક્ષુદ્ર વસ્તુઓની અંદર એને અહમત્વ વર્તે છે. આ જોઈને હું કહી દઉં કાપડ કયું છે, આ જોઈને કહી દઉં કે આના કેટલા નંબર છે. અરે કેટલી બાબતની વાત કરવી આ ક્ષુદ્રતાની. તારા આત્માની અંદર અનંત ગુણો, એનું અનંત સામર્થ્ય આ લક્ષમાં આવે છે? બસ આ દ્રષ્ટિભ્રમ અનાદિનો જીવનો મટ્યો નથી. અને જેનાથી મટે, આ ભ્રમ મટે, દ્રષ્ટિભ્રમ મટે, એવો જે ઉપાય, કોઈ જ્ઞાની પુરુષની દ્રષ્ટિ, કોઈ જ્ઞાનીનો સંગ, કોઈ પરમ પુરુષની પ્રાપ્તિ, એના બોધની પ્રાપ્તિ, એને વિશે જીવનું અલ્પ જ્ઞાન પણ પ્રવર્તતું નથી. એને ખબર નથી કે મારો દ્રષ્ટિભ્રમ કેમ મટે. અને એનું ઓળખાણ થઈ અને કદાચ ક્યાંક ખબર પડે કે આવા પુરુષે આપણને આવું મહાત્મ્ય બતાવ્યું. આત્માથી સૌ આત્મસિદ્ધિના શિષ્યના પકડાયું કે પ્રભુ હું તો માનતો હતો કે મારાથી કોઈ જગતમાં નથી, દેહાભિમાનની અંદર. હવે ખબર પડી કે આત્માના ઐશ્વર્ય આગળ તો આ બધું તુચ્છ છે. આત્માના ઐશ્વર્ય આગળ આ બધું જગત અને જગતની તમામ પદાર્થોની સત્તાઓ ક્ષુદ્ર છે, તુચ્છ છે. આત્માથી સૌ હીન, અનંત ઐશ્વર્યનો એવો આ માલિક, આવો બતાવનાર કોઈની ઓળખાણ થઈ સ્વેચ્છાએ વર્તવાની બુદ્ધિ વારંવાર ઉદય પામે છે. આવો પુરુષ, આવો યોગ, આવો બોધ કાળે કાળે સમયે સમયે મળ્યા જ કરે જીવને. કેમ કે જીવને પણ કલ્યાણના કારણો પણ મળે, પણ જીવને આવું મળીએ પણ એને પોતાનું સ્વેચ્છાએ વર્તવાની બુદ્ધિ એટલે સ્વચ્છંદ જે છે એ વારંવાર ઉદય પામે છે. શું થાય કે કહીએ છીએ બધું બરોબર છે, પણ આપણે જે માનીએ છીએ ને એ સાચું છે. સ્વેચ્છાએ વર્તવાની બુદ્ધિ વારંવાર ઉદય પામે છે. એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે. આવા બધા ભેગા થયા હોય યાર, લોક કોઈ દી એનો અંત આવે નહીં, સંસારનો અંત આવે નહીં. ચિંતા કરીશમાં આ રૂઈ છે એની પુણ્યો બનાવનારા છે અને એને કાંતનારા પણ છે. અનેક ડોસીઓ અનંત આ જગતમાં સંસારમાં રહેશે. આ બધા અજ્ઞાન રૂપી ભ્રમ રૂપી આ બધા જીવો રહેવાના જ છે, કારણ કે એનો અનાદિનો દ્રષ્ટિભ્રમ મટ્યો નથી. એ દેહ અને દેહ આધારિત સુખના ભ્રમમાં જીવતા જીવો એને આત્મા અને એનું અદ્ભુત સામર્થ્ય અને એનું અનંત ઐશ્વર્ય ક્યારેય લક્ષમાં આવશે નહીં. અને આવનાર એને કોઈ આવે એને બતાવે તો પણ આવી એને સ્વેચ્છાએ વર્તવાની બુદ્ધિ એને વારંવાર એમાં એને જોડાવા દેશે નહીં. આ સ્થિતિ હોવાને કારણે કે છે આ લોક અનંતકાળ. સાહેબ જ્ઞાનીઓએ કીધું કે અનંતકાળ આ રહેવાનો છે લોક, અને કે છે કે બધા જીવો સિદ્ધ સમ છે. હવે બધા સિદ્ધ થઈ જાય તો લોકનું શું થાય? રહેશે ભાઈ, આ દ્રષ્ટિભ્રમ એમને જાય એમ નથી. ઘણા જીવોની સ્થિતિ તો આ જ છે, અને અંશે ગુણને પામેલા જીવો અલ્પ પણ દ્રષ્ટિગોચર થતા નથી એવી આ લોકની સ્થિતિ. અને એ લોક સ્થિતિનું કારણ કાળ. આ કાળ મહાવીરના સમયનો કાળ, કૃપાળુ દેવે તો કહ્યું છે કે અમારાથી 100 વર્ષ પહેલાનો કાળ એમાં પણ લોકોની પરમાર્થ વૃત્તિ તેજ હતી, અને અત્યારે ક્ષીણ છે. ક્ષીણ છે, સેંકડાનો એક સેંકડાની વાત કરી છે. સહજાનંદ સ્વામીના સમયમાં લોકોની પરમાર્થ વૃત્તિ તેજ હતી, એટલે એનામાં સમર્પણતા હતી, ગુણનું આરાધન પણ હતું, આજ્ઞાંકિત પણ હતું. પણ કે છે એક સૈકાની અંદર પણ વસ્તુ બદલાઈ ગઈ. બીજું એને ઉદાહરણ આપ્યું છે કે જે સ્થિતિ હેમચંદ્રાચાર્યની સમયમાં હતી એથી આનંદઘનમાં કથળી ગઈ. તત્વજ્ઞાન એના છે, અને આનંદઘનને એ જોયું કે આમ કરવા જતા તો આત્મકલ્યાણ પણ આત્મહિત પણ જોખમાં છે, એટલે એણે વગડાની વાટ લઈ લીધી. ત્યાર પછી કોઈ યશોવિજય થયા અને આજે આ શ્રીમદ રાજચંદ્ર થયા. સાહેબ પરોપકાર કરવો છે, પણ પરોપકારમાં આત્મહિત પણ જાળવવાનો છે. જ્ઞાનીઓ આત્મહિતના ભોગે કંઈ કરતા નથી, પણ એના આત્મહિતમાં જ જગતનો પરોપકાર હોય છે. આ કાળની સ્થિતિમાં ભેદ આટલો છે. સમયે સમયે આ કાળનો પ્રભાવ આ જીવો ઉપર પડતો જાય છે. આ કાળના પ્રભાવના લક્ષણ આ છે કે એને આ આશ્ચર્ય દેખાતું નથી, અને નાની નાની પોતાની ચીજનું મહત્વ અને અહંકાર જે છે એ દ્રઢ થતો જાય છે. પોતાની એક ફાઉન્ટન પેન, પોતાના એક ચશ્મા, પોતાની એક સ્લીપરની જોડી, એના ગુણગાન ગાવામાંથી જ આ નવરો થતો નથી. જુઓ આ સાડી કેવી મજાની છે, આ બોર્ડર કેવો છે, ભાત કેવી છે, આવી કોઈની ન હોય, આ ઘાટ કેવો છે. બસ આ ઘાટ ને આ ભાત ને નાની નાની ક્ષુદ્ર નશ્વર ચીજો એમાં જીવ અટવાઈ ગયો છે. એને પોતાના અનંત આશ્ચર્ય સ્વરૂપ એના ગુણો લક્ષમાં આવતા નથી. આ કાળનું સ્વરૂપ છે. કાળથી બચવું હોય તો પર પદાર્થના એ જે છે એનાથી ભૂલી અને પોતાના ગુણ અને પોતાની સંપત્તિ છે એના તરફ દ્રષ્ટિ કરવી જોઈએ. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરે.